समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 345 थी गाथा 348 ए चार गाथा नो स्वाध्याय अपने पूरो करवा आव्या छीए। गाथा गाथा नो अर्थ भावार्थ अने आ गाथाओ उपर तेमज टीका अने टीका उपर पूज्य गुरुदेव कांजी स्वामी ना प्रवचन ना महदंशो आपने लीधा छे। हवे आजे भावार्थ उपर ना प्रवचन मा थी केटला अंशो लईशु। प्रवचन रत्नाकर भाग 9 पान नंबर 292 गाथा 345 થી 348 ભાવાર્થ ઉપરનું પ્રવચન। વસ્તુનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે? દ્રવ્ય સ્વરૂપ અને પર્યાય સ્વરૂપ એમ દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો સ્વભાવ, વસ્તુ એટલે આત્મા, આત્માનો સ્વભાવ જીનવાણીમાં દ્રવ્ય પર્યાય સ્વરૂપ કયો છે? માટે સ્યાદવાદથી એવો અનેકાંત સિદ્ધ થાય છે કે પર્યાય અપેક્ષાએ તો વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ વસ્તુ નિત્ય છે। પર્યાય અપેક્ષાએ વસ્તુ આત્મા ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે। દ્રવ્ય અપેક્ષાએ આત્મા નિત્ય છે એ જ વખતે પર્યાય અપેક્ષાએ આત્મા અનિત્ય પણ છે, અને બીજી રીતે કહીએ તો કે જ્યારે પર્યાય છે એ વખતે આત્મા અનિત્ય છે એ જ વખતે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય છે, એટલે બધું સાથે જ છે। એટલે આત્માના સ્વરૂપને દ્રવ્ય પર્યાય સ્વરૂપ કહ્યું છે। નિત્ય અનિત્ય એવું એનું સ્વરૂપ છે, એવો એનો સ્વભાવ છે। જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અને આ વાત દરેક દ્રવ્યને લાગુ પડે છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનું સ્વરૂપ છે એ બધા જ દ્રવ્યને લાગુ પડે છે। કોઈ પણ અન્ય દ્રવ્ય લઈએ તો એમાં પણ જે ગુણોનો સમૂહ છે એવું દ્રવ્ય, અને જે એક સમયની અવસ્થા છે તે પર્યાય, એવું જ વસ્તુનું સ્વરૂપ છે। જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, તેથી પર્યાય દ્રષ્ટિએ જોવામાં આવે તો કાર્યને કરે છે એક પર્યાય અને ભોગવે છે બીજી પર્યાય, એટલે અન્ય પર્યાય। કરવાવાળી એક પર્યાય છે, ભોગવવાવાળી બીજી પર્યાય છે। જેમ કે મનુષ્ય પર્યાયે શુભાશુભ કર્મ કર્યા અને તેનું ફળ દેવાદી પર્યાયે ભોગવ્યું, દ્રવ્ય દ્રષ્ટિએ જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે। જેમ કે મનુષ્ય પર્યાયમાં જે જીવ દ્રવ્ય શુભાશુભ કર્મ કર્યા તે જ જીવ દ્રવ્ય દેવાદિ પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવ્યું। એટલે દ્રવ્ય અપેક્ષાએ તો વાત બરાબર છે, એનું એ જ દ્રવ્ય રહે છે, દ્રવ્ય બદલાતું નથી। કરવાવાળું દ્રવ્ય અને ભોગવવાવાળું દ્રવ્ય એક જ છે, પરંતુ પર્યાય અપેક્ષાએ વાત જુદી છે કે જ્યારે કાર્ય થયું ત્યારે જે પર્યાય હતી તે નાશ પામી અને જ્યારે ભોગવાય છે ત્યારે જુદી પર્યાય છે। એટલે એક સમયની પર્યાય જેટલો આત્માને માનવામાં આવે, ક્ષણિક માનવામાં આવે, તો એમ કહેવાય કે કરવાવાળો આત્મા જુદો છે અને ભોગવવાવાળો આત્મા જુદો છે। પર્યાય અપેક્ષાએ એ વાત સાચી છે, પણ એને એકાંતે લેવાય નહીં, કેમ કે દ્રવ્ય અપેક્ષાએ એ વાત ખોટી પડે છે. દ્રવ્ય અપેક્ષાએ તો એ કરવાવાળો અને ભોગવવાવાળો આત્મા એક જ છે. અહીંયા વધારે સ્પષ્ટ કરતા ગુરુદેવ સમજાવે છે કે જુઓ શું કહે છે કે દેવાદિદેવ જીનેન્દ્રદેવની વાણીમાં વસ્તુનો સ્વભાવ દ્રવ્ય પર્યાય સ્વભાવ નિરૂપ્યો છે. જીનેશ્વર ભગવાનની વાણીમાં ઓમકાર ધ્વનિમાં જે પરમ સત્ય પ્રકાશ્યું છે એ ઉપરથી ગણધર ભગવાને 12 અંગ અને 14 પૂર્વની રચના કરી અને એમાંથી આ જે શાસ્ત્રો જે દ્રવ્યસૂત આપણને ઉપલબ્ધ થયું છે એમાં આ વાત આવી છે કે દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુનો સ્વભાવ છે. ત્યાં દ્રવ્ય છે તે ત્રિકાળ નિત્ય છે અને જે પર્યાય છે તે ક્ષણિક છે. ક્ષણિક છે પણ છે, એનું હોવાપણું છે એટલે એનું અસ્તિત્વ છે, એટલે એક સમયનું એ સત છે. પર્યાય છે અને એ છે એટલે એનું હોવાપણું છે, ભલે એ ક્ષણિક છે એક સમયનું સત છે, પણ પર્યાય છે અને તે ક્ષણે ક્ષણે બદલતી હોવાથી ક્ષણિક છે. બીજા સમયે બીજી, ત્રીજા સમયે ત્રીજી, એમ દરેક સમય સમયે પર્યાય બદલાય છે, પણ દરેક પર્યાયનું અસ્તિત્વ છે એ હોવાપણે છે, પણ બદલાય છે એટલે એ ક્ષણિક છે. એટલે એવું પર્યાય સ્વરૂપ વસ્તુનું એટલે આત્માનું એ પણ છે, એનો પણ સ્વીકાર છે. જૈન દર્શનમાં એનો પણ સ્વીકાર છે, પણ એનો એટલાનો જ સ્વીકાર નથી, એની સાથે દ્રવ્યનો પણ જૈન દર્શનમાં સ્વીકાર છે. એક ક્ષણની પર્યાય એ આત્માનું સ્વરૂપ છે, એવી અનંતી પર્યાય એ આત્માનું સ્વરૂપ છે, એવો તો સ્વીકાર જૈન દર્શનમાં છે જ, પણ એની સાથે જે બદલાતું નથી એવા દ્રવ્યનો પણ સ્વીકાર છે. અને એમ વસ્તુના સ્વરૂપને જીનેશ્વર ભગવાને નિરૂપ્યું છે. પેલા બૌદ્ધ મતવાળા માત્ર પર્યાયનો જ સ્વીકાર કરે છે અને દ્રવ્યનો સ્વીકાર કરતા જ નથી, એટલે એમને મિથ્યાત્વનો દોષ આવે છે. બીજી રીતે કહીએ તો એમની માન્યતા સાવ ખોટી છે, જુઠ્ઠી છે. કેમ કે દ્રવ્ય વિના પર્યાય હોય નહીં, દ્રવ્ય વિના પર્યાય હોય નહીં, એટલે એમની જે માન્યતા છે એ મિથ્યા છે. અહીંયા એ વાતને સમજાવે છે કે વસ્તુ છે એનું દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, અને પર્યાય છે તે ક્ષણિક છે, ક્ષણે ક્ષણે બદલતી હોવાથી તે ક્ષણિક છે, અને દ્રવ્ય તો ઉત્પાદ વ્યય રહિત ત્રણે કાળે શાશ્વત રહેવાવાળો નિત્ય છે. આવું દ્રવ્ય અને પર્યાય રૂપ વસ્તુનું સ્વરૂપ છે, જે બદલાતું છે અને નથી બદલાતું એવું પણ છે, એટલે એને અનેકાંત સ્વરૂપ કહ્યું. વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે, જે ત્યાદવાદથી સિદ્ધ થાય છે. અને તે આ રીતે કે પર્યાય અપેક્ષાએ વસ્તુ ક્ષણિક છે અને દ્રવ્ય અપેક્ષાએ તે નિત્ય છે. ટકીને પલટવું અને પલટીને ટકી રહેવું એ દ્રવ્ય નામ વસ્તુનો સ્વભાવ છે. આગળ 293 પાના ઉપર ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જીવ પણ વસ્તુ હોવાથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે, પર્યાયની અપેક્ષાએ તે ક્ષણિક છે. પર્યાયનો જ વિચાર કરીએ તો તે રીતે તો તે ક્ષણિક છે, એટલે કે જીવનું સ્વરૂપ ક્ષણિક છે. માત્ર પર્યાયનો જ વિચાર કરીએ, પર્યાયની મુખ્યતાથી વિચારીએ તો આત્માનું સ્વરૂપ પર્યાય ક્ષણિક છે, માટે આત્માનું સ્વરૂપ ક્ષણિક છે. એટલે પર્યાયની અપેક્ષાએ એ ક્ષણિક છે, અને દ્રવ્ય જે ત્રિકાળ રહે છે એ અપેક્ષાએ એ ધ્રુવ છે, નિત્ય છે. આમ હોવાથી પર્યાય દ્રષ્ટિએ જોતા કાર્ય કરે છે એક પર્યાય અને ભોગવે છે અન્ય પર્યાય. એટલે કે જે પર્યાયમાં કાર્ય થાય છે એ સમયનો આત્મા લઈએ તો કાર્ય કરે છે એક આત્મા અને બીજા અથવા તો પછીના ગમે તે પર્યાયમાં એને ભોગવે છે, તો એ પર્યાયને પણ આત્મા કહીએ તો ભોગવવા વાળો આત્મા જુદો છે, કરવા વાળો અને ભોગવવા વાળો આત્મા જુદો છે. પણ એને બૌદ્ધોએ એકાંતે કહ્યું કે જે કરે છે તે ભોગવતો નથી જ, અને જે ભોગવે છે એ કરતો નથી જ, બંને જુદા જ છે એમ એમણે એકાંતે કહ્યું. એમણે દ્રવ્યને જોયું જ નહીં, જાણ્યું નહીં, એનો વિચાર કર્યો જ નહીં, એટલે આવી ભૂલ થઈ. ખરેખર એ કરવા વાળો અને ભોગવવા વાળો આત્મા દ્રવ્ય અપેક્ષાએ તો એનો એ જ છે, જે કરે છે તે જ ભોગવે છે. એટલે દ્રવ્ય અપેક્ષાએ પણ વિચારવું જોઈતું હતું, અને એવું નહીં વિચારવાને કારણે એ ક્ષણિકવાદીઓ બૌદ્ધ વસ્તુના સ્વરૂપને માત્ર પર્યાય રૂપે જોતા એ મિથ્યાત્વ સહિત છે, એમની માન્યતા મિથ્યાત્વ સહિત થાય છે. અહીંયા કહે છે કે પર્યાય દ્રષ્ટિએ જોતા કાર્ય કરે છે એક પર્યાય અને ભોગવે છે અન્ય પર્યાય. ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે કે જેમ કે કોઈ મોટો રાજા હોય, તે અધિકાર સત્તાના નશામાં આવીને અનેક ઘોર પાપ ઉપજાવે તો મરીને નરકમાં જાય અને ત્યાં ઘોર દુઃખ ભોગવે. મનુષ્ય પર્યાયમાં કરેલા પાપનું ફળ નરકની પર્યાયમાં ભોગવે. એટલે કરવાવાળી જે પર્યાય હતી એ મનુષ્યની હતી, અને ભોગવવાવાળી પર્યાય છે તે નારકીની છે. એવી જ રીતે કોઈ શ્રદ્ધાવાન દયાળુ સદગ્રસ્ત હોય તે અનેક પ્રકારે દાનાદિ પુણ્ય કાર્ય કરે અને મરીને સ્વર્ગમાં જાય, ત્યાં અનેક પ્રકારના ભોગ ભોગવે. એટલે આ રીતે મનુષ્ય પર્યાયમાં કરેલા પુણ્ય કાર્યનું ફળ દેવની પર્યાયમાં ભોગવે. એટલે હવે બંને માટે જો વિચાર કરીએ તો જે પર્યાયમાં કાર્ય થયું અને જે પર્યાયમાં ભોગવાય છે બંને પર્યાય જુદી છે, અને એ પર્યાયને જ આત્મા કહીએ તો કરવાવાળો આત્મા જુદો અને ભોગવવાવાળો આત્મા જુદો. પર્યાય દ્રષ્ટિથી જોઈએ, પર્યાયની મુખ્યતાથી જોઈએ તો કાર્યને કરે છે એક પર્યાય અને ભોગવે છે બીજી પર્યાય. એટલે એ બૌદ્ધ મતવાદીઓની આમાં ભૂલ થઈ ગઈ. એમણે પર્યાયને જ જોઈ, પર્યાય દ્રષ્ટિથી જોયું અને પર્યાયને જ જોયું. જીનેશ્વર ભગવાને પર્યાયને પણ જોઈ અને દ્રવ્યને પણ જોયું. માત્ર પર્યાયને જોવાથી ભૂલ થાય, વર્તમાન પર્યાય જેવડો આત્મા માનવાથી મિથ્યાત્વનો પ્રસંગ આવે. પર્યાયથી આગળ વધીને પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્ય તરફ લક્ષ કરતા બધા વિરોધો ટળી જાય. પર્યાય અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ આમ છે અને દ્રવ્ય અપેક્ષાએ વસ્તુનું સ્વરૂપ બીજી રીતે પણ છે એમ સ્યાદવાદથી એ કથન કરવામાં આવે છે. એ અનેકાંત છે, અને એવો અનેકાંત જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય મળતો નથી. એટલે વસ્તુના સ્વરૂપને જે અનેકાંત દ્વારા સમજ્યા નથી એવા ભારતમાં જે ષટ દર્શન છે, છ દર્શન છે, તે પૈકીના બધા જ દર્શનો, જૈન દર્શન સિવાયના બધા જ દર્શનો જે વસ્તુના સ્વરૂપને અનેકાંતથી કહેતા નથી, તેમાં એકાંતે માન્યતા કરવાને કારણે દોષ આવે છે. એટલે એ મિથ્યાત્વ જ છે, એમાં પછી ગમે તે હોય, વેદાંત હોય, ન્યાયિક હોય, સાંખ્ય હોય, બૌદ્ધ હોય, પણ એ બધા મત એકાંતે વસ્તુના સ્વરૂપને સ્વીકારે છે એટલે એ મત મિથ્યા છે. કેમ કે એક અપેક્ષાથી જ વસ્તુના સ્વરૂપને જુએ છે, બીજી અપેક્ષાનો વિચાર જ નથી કરતા, એટલે એ વાત એમની મિથ્યા ઠરે છે. એટલે આચાર્ય ભગવાને, મહાપુરુષોએ જેમણે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી સત્યને પ્રકાશ્યું છે, એ હંમેશા કહે છે કે આ વાત જીનેશ્વર ભગવાનની વાણી સિવાય બીજે ક્યાંય હોતી નથી. આવું કહેવા પાછળનો આ આશય છે, કેમ કે ત્યાં અનેકાંત નથી એટલે આ વાત બીજે ક્યાંય હોતી નથી. કંઈ કહેવા ખાતર કહ્યું છે એમ નથી કે બીજાને નીચા પાડવા છે એટલે કહ્યું છે એમ પણ નથી કે જીનેશ્વર ભગવાનની વાણીમાં જ આ વાત છે અને બીજે નથી, પણ એ એમ જ છે. કેમ કે ત્યાં અનેકાંતથી વસ્તુના સ્વરૂપને સ્વીકારવામાં આવતું જ નથી. કેટલીય વખત ગુરુદેવે પ્રવચનમાં એમ કહ્યું કે આ વાત જીનવાણી સિવાય બીજે ક્યાંય મળે નહીં, એટલે ઘણાએ તો એને ગંભીરતાપૂર્વક લીધું જ નથી. તો ઠીક છે, જાણે કહ્યું, કહેવા ખાતર કહ્યું. કેટલીય જગ્યાએ આચાર્ય ભગવાને પણ એમ કહ્યું છે કે આ વાત જીનવાણીમાંથી આવી છે, એવી વાત કરી હોય તો એને પણ ગંભીરતાથી લીધી નથી. કેમ કે બીજી અન્ય માન્યતાઓને હજી એમના મનમાં એમ છે કે બધા ધર્મ સાચા છે, બધા સરખા છે, એવી ઊંધી માન્યતા હજી એમના મનમાં પડી છે ને, એટલે કેટલાય લોકો એને ગંભીરતાથી લેતા જ નથી. મોટા મોટા વિચારકો, મોટા વક્તાઓ, ધર્મનો ઉપદેશ આપનારાઓ પણ આ રીતે વિચાર કરતા નથી કે જૈન દર્શન સિવાય બીજે ક્યાંય અનેકાંત છે નહીં. અને જો વસ્તુના સ્વરૂપને અનેકાંત સિવાય સ્વીકારવામાં આવે તો એકાંતે કોઈ પણ વસ્તુને સ્વીકારતા એમાં મિથ્યાત્વનો પ્રસંગ આવ્યા વિના રહે જ નહીં. પછી એ ગમે તેવું એ અન્ય મતનું શાસ્ત્ર હોય, તે છતાંય એ દોષરહિત હોઈ શકે જ નહીં. આપણે એને જૈન ફિલોસોફી દ્વારા સમજાવવા બેસીએ, કોઈ પણ હિન્દુના શાસ્ત્રને લઈને આપણે એમ કહીએ કે એમાંથી પણ આપણે એ વાત કાઢીએ, તો એ નીકળી શકે જ નહીં. જે વસ્તુ જ્યાં નથી ત્યાંથી એ વસ્તુ ક્યાંથી નીકળશે? અનેકાંત સ્વરૂપ જ નથી, એકાંતે જ વાતને કહેવામાં આવી છે, તો પછી એમાંથી જીનેશ્વર ભગવાને જે વાત કહી છે એવી વાત ક્યાંથી નીકળશે? એટલે વર્તમાનમાં મનુષ્ય પર્યાયમાં આપણી પાસે થોડા વર્ષો બાકી રહ્યા હોય ત્યારે ગમે તેવા શાસ્ત્રોનું અધ્યયન ન કરવું, જેને શાસ્ત્ર ન કહેવાય એને આપણે ભૂલમાં શાસ્ત્ર કહીએ, અને એવા ગમે તેવા પુસ્તકોનું અધ્યયન ન કરવું. સાચા શાસ્ત્રો, દેવગુરુ શાસ્ત્રની સાચી શ્રદ્ધા એ મોટી વાત છે. એટલે સાચા શાસ્ત્રો કે જે જીનવાણીમાંથી આવ્યા છે એનું જ અધ્યયન કરવું, નહીતર એકાંતે વસ્તુના સ્વરૂપને પકડી અને મિથ્યાત્વને કારણે જીવને ભટકવાનું થશે. જો અહીંયા અનેકાંતનું મહત્વ છે, આ ગાથાઓમાં મુખ્ય વાત એ છે, વસ્તુનું સ્વરૂપ તો સમજાયું જ છે પણ સાથે ને સાથે દરેક જગ્યાએ વસ્તુના સ્વરૂપને અનેકાંતથી સમજવું જોઈએ, નહીતર મિથ્યાત્વનો પ્રસંગ આવે, એ વાત પણ સાથે અહીંયા કહી છે. અહીંયા કહે છે કે પરંતુ દ્રવ્ય દ્રષ્ટિથી જોવામાં આવે તો જે કરે છે તે જ ભોગવે છે. મનુષ્ય પર્યાયમાં જે જીવ દ્રવ્ય શુભ કે અશુભ કાર્ય કરે છે તે જ જીવ દ્રવ્ય દેવ કે નારકીની પર્યાયમાં પોતે કરેલા કર્મનું ફળ ભોગવે છે. દ્રવ્યની અપેક્ષા એ જો વિચારીએ તો જે કરનાર આત્મા છે તે જ ભોગવનાર છે. પર્યાય તરીકે અનેરી અનેરી પર્યાય છે, અનેરી અનેરી જુદી જુદી પર્યાયો છે, નથી એમ નથી, પણ દ્રવ્ય તરીકે તો એનું એ જ દ્રવ્ય કરવા અને ભોગવવા પણે છે. આવો અનેકાંત છે. હવે આગળ કહે છે, આ રીતે વસ્તુનું સ્વરૂપ અનેકાંત રૂપ સિદ્ધ હોવા છતાં, વસ્તુનું સ્વરૂપ આવું અનેકાંત સ્વરૂપ છે છતાં પણ એનું જે લક્ષ્ય કરતા નથી, વસ્તુના સ્વરૂપને અનેકાંત દ્વારા સમજતા નથી, ત્યાગવાદથી કથન કરતા નથી, અને જે જીવ શુદ્ધ નયને સમજ્યા વિના શુદ્ધ નયના લોભથી વસ્તુના એક અંશને, એટલે કે વર્તમાન કાળમાં વર્તતા પર્યાયને, વસ્તુ આત્માનો એક અંશ, કયો અંશ? પર્યાય, અને પર્યાય પણ કેવી, એક સમયની વર્તમાન પર્યાય જ લેવાની, એવા વસ્તુના એક અંશને આખી વસ્તુ માનીને ઋજુ સૂત્ર નયના વિષયનો એકાંત પકડી એમ માને છે કે જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે. જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથી, ભોગવે છે એ કરવા વાળો નથી, અને એમાં પણ એકાંત કર્યું કે જે ભોગવે છે તે જ કરતો નથી, અન્ય કરે છે. આવી જે શ્રદ્ધા લઈને બેઠા છે તે જીવ મિથ્યા દ્રષ્ટિ છે, અરહંતના મતના નથી. એ જીનેશ્વર ભગવાનની વાણીને માનવા વાળા નથી, એમની આજ્ઞા કે આમાન્યામાં નથી. કારણ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં દ્રવ્યરૂપ ચૈત્યને ચમત્કાર તો અનુભવ ગોચર નિત્ય છે. 294 પાના ઉપર અહીંયા કહે છે, ગુરુદેવ સમજાવે છે ત્રીજા પેરેગ્રાફમાં કે શું કહ્યું, વસ્તુ તો અનેકાંતમય જ છે. વર્તમાન પર્યાય જે ભાવ કરે તેનું ફળ બીજી ભવિષ્યની પર્યાય ભોગવે છે. તેથી કરીને કાંઈ આત્મદ્રવ્ય બદલાઈ જતું નથી કે નષ્ટ થઈ જતું નથી. આત્મદ્રવ્ય તો ત્રિકાળ એમ ને એમ રહે છે. આત્મા તો તે પર્યાયમાં તેનો તે જ રહે છે. દ્રવ્યની અપેક્ષાએ તો જે દ્રવ્ય વર્તમાન પર્યાયમાં કાર્ય કર્યું છે તે જ દ્રવ્ય બીજી ક્ષણે તેના ફળને ભોગવે છે, બીજા સમયે એના ફળને ભોગવે છે. એટલે કરવા વાળો અને ભોગવવા વાળો આત્મા તો એનો એક છે, એ તો અવિનાશી છે, એ તો ત્રણેય કાળ રહે છે. અને એ રહે છે એની હવે તો વાત કરવી છે કે એ ચૈતન્ય ચમત્કાર અનુભવ ગોચર છે, અનુભવમાં આવે એવો છે અને નિત્ય અનુભવમાં આવે એવો છે. નિત્ય છે તો નિત્ય અનુભવમાં આવે એવો છે. એટલે જ્યારે એ કાર્ય થયું, એ પર્યાય થઈ, એ વખતે પણ ભગવાન આત્મા અનુભવમાં આવે એવો જ હતો. જ્યારે એનું ફળ આવ્યું, ભોગવવાનું થયું, ત્યારે પણ ભગવાન આત્મા અનુભવમાં આવે એવો જ છે. એટલે એ ચૈતન્ય ચમત્કાર અનુભવ ગોચર નિત્ય વસ્તુ તો દરેક સમયે છે, છતાં આપણે એમ કહીએ કે આત્મા ક્ષણિક છે તો આ કેવડી મોટી ભૂલ થઈ જાય. જે જીવતો જાગતો ત્રણેય કાળે રહ્યો છે અને જે દરેક સમયે અનુભવાય છે, છતાં એને માત્ર પર્યાય જેવડો માની અને એમ કહેવામાં આવે કે એક સમયનું એ સત હતું એ તો નાશ પામ્યું, એટલે આત્મા નાશ પામ્યો, બીજી ક્ષણે નવો આત્મા, ત્રીજી ક્ષણે નવો આત્મા, તો આ તો કેવડી મોટી ભૂલ છે. બહુ સમજવા જેવી વાત છે. તો અહીંયા એમ કહ્યું કે દ્રવ્યની અપેક્ષાએ તો જે દ્રવ્ય વર્તમાન પર્યાયમાં કાર્ય કર્યું છે તે જ દ્રવ્ય પછીની કોઈ પણ પર્યાયમાં એના ફળને ભોગવે છે. આ ભોગવવાની વાત આવી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે દ્રવ્ય તો ભોગવતું નથી ને. જુઓ, બહુ ઊંડાણપૂર્વક અભ્યાસ ના કર્યો અને થોડા થોડા શબ્દો યાદ રાખી લીધા હોય, થોડી થોડી વાતોને યાદ રાખી હોય એટલે આવા પ્રશ્નો થાય. પણ તો પણ આ પ્રશ્ન જે છે એનો ગુરુદેવે બહુ સરસ રીતે ઉત્તર આપ્યો છે કે અહીંયા શેની વાત ચાલે છે. દ્રવ્ય ભોગવે છે એ અહીંયા સિદ્ધ નથી કરવું. અહીંયા તો એમ સિદ્ધ કરવું છે કે ભગવાન આત્મા ત્રિકાળ દ્રવ્ય સ્વરૂપે રહે છે એ સિદ્ધ કરવું છે. એટલે જ્યારે ભોગવાય છે ત્યારે પણ એ ખરેખર તો ભોગવાય છે તો પર્યાયમાં જ ભોગવાય છે, પણ એ જ આત્માની પર્યાયમાં ભોગવાય છે. કહેવાનો આશય શું છે? દ્રવ્ય ભોગવતું નથી એ વાત તો બરાબર છે, એની કોઈ ના નથી. પણ ભોગવાય છે તો એ કોની પર્યાયમાં ભોગવાય છે? એ દ્રવ્યની પર્યાયમાં ભોગવાય છે. અને એ દ્રવ્ય કયું છે? તો કે એ જ એ દ્રવ્ય છે, એનું એ જ દ્રવ્ય છે કે જે દ્રવ્યની પર્યાયમાં કાર્ય થયું હતું એનું એ જ દ્રવ્ય અત્યારે જ્યારે ભોગવાય છે ત્યારે પણ એનું એ જ દ્રવ્ય છે, એમ અહીંયા તો કહેવું છે. એટલે પછી ટૂંકમાં એમ કહેવામાં આવે કે એ રીતે આત્મા કરવા વાળો અને ભોગવવા વાળો એક જ છે. એટલે દ્રવ્ય એનું એ જ છે, જે કરે છે એ જ ભોગવે છે, એમ ટૂંકમાં કહેવામાં આવ્યું છે. પણ ત્યાં એમ સિદ્ધ નથી કરવું કે દ્રવ્ય ભોગવે છે એમ કહેવાનો આશય નથી. દ્રવ્ય ભોગવે છે એટલે કે એ જ દ્રવ્યની પર્યાયમાં ભોગવવાપણું થાય છે, એ જ દ્રવ્યની પર્યાયમાં કરવાપણું હતું, એ જ દ્રવ્યની પર્યાયમાં ભોગવવાપણું છે. એટલે દ્રવ્ય એનું એ જ છે એમ સિદ્ધ કરવું છે. એટલે શબ્દોને પકડી અને જ્યારે પ્રશ્નો કરવામાં આવે ત્યારે આવી ભૂલો થાય. ગુરુદેવે સરસ રીતે વાતને સમજાવી છે કે પર્યાયને દ્રવ્ય કરતું નથી અને દ્રવ્ય ભોગવતું નથી એ વાત અહીં અત્યારે નથી. અહીં બીજી વાત છે, અહીં તો પર્યાયોમાં દ્રવ્ય અન્વય રૂપ રહેલું છે. એમ દ્રવ્ય અને પર્યાય બંનેને સિદ્ધ કરવા છે. જો આ સરસ વાત મૂકી છે, પર્યાયોમાં દ્રવ્ય અન્વય રૂપ રહેલું છે એમ દ્રવ્ય અને પર્યાય બંનેને સિદ્ધ કરવા છે. એટલે કે જે પર્યાય છે એ પર્યાય એ દ્રવ્યની છે, એટલે એમાં દ્રવ્ય અન્વય રૂપ છે. એકલી પર્યાય નથી, દ્રવ્ય વિનાની એકલી પર્યાય હોઈ શકે નહીં, પર્યાયમાં દ્રવ્ય અન્વયરૂપ રહેલું છે. દ્રવ્યની જે પર્યાય છે, દરેક ક્ષણે ક્ષણે થતી પર્યાય, દરેકે દરેક પર્યાયમાં એમાં દ્રવ્ય અન્વય રૂપે રહેલું છે. એમ ન હોય તો એ પર્યાય હોઈ શકે જ નહીં. કોઈ પણ પર્યાય કોઈ પણ દ્રવ્યની જ હોય, એનું કોઈ એક દ્રવ્ય હોય ત્યારે એ પર્યાય હોય. એટલે એ પર્યાયમાં દ્રવ્ય અન્વય રૂપ રહેલું છે. એટલે જ્યારે કરવાવાળી પર્યાય હતી ત્યારે પણ દ્રવ્ય અન્વય રૂપ હતું, એટલા માટે એને આત્મા કહ્યો, એને ક્ષણિક આત્મા કહ્યો. અને પછી એ પર્યાયનો નાશ થયો એટલે એ આત્માનો નાશ થયો એમ માનવામાં આવ્યું, પર્યાય અપેક્ષાએ, પર્યાયની મુખ્યતાથી. ભોગવવાવાળી પર્યાય છે એ વખતે પણ એ પર્યાયમાં પણ દ્રવ્ય અન્વય રૂપ રહેલું છે. એ પણ પર્યાય દ્રવ્ય વિનાની નથી, એ દ્રવ્યની જ પર્યાય છે. દ્રવ્ય વિના પર્યાય હોય નહીં. એટલે એમાં જે દ્રવ્ય રહ્યું છે અન્વયરૂપ, એ દ્રવ્ય તેનું તેજ છે. એટલે કે જે કરવાવાળી પર્યાય વખતે જે દ્રવ્ય અન્વયરૂપ હતું, એ જ દ્રવ્ય ભોગવવાવાળી પર્યાયના વખતે પણ એ અન્વયરૂપ રહેલું છે. ભોગવવાવાળી પર્યાયમાં પણ એનું એ જ દ્રવ્ય અન્વયરૂપ રહેલું છે. એમ દ્રવ્ય અને પર્યાય બંને અહીંયા સિદ્ધ થાય છે એ વાત અહીંયા તો લીધી છે. તેથી કહ્યું કે પર્યાય અપેક્ષાએ જે પર્યાય કરે છે તે ભોગવતી નથી, પછીની બીજી પર્યાય ભોગવે છે, તથાપી દ્રવ્ય અપેક્ષાએ તો જે કરે છે તે જ ભોગવે છે. અહીં તો એક પર્યાયમાં જ આત્મા જાણીને આ રમત માંડી છે. પર્યાયને જ આખો આત્મા માની લીધો છે, પર્યાયને જ આત્મા સમજે છે એવી એ રમતમાં અનાદિથી પડ્યો છે. એને સમજાવવું છે કે પર્યાયથી અધિક આત્મદ્રવ્ય ત્રણેય કાળ નિત્ય રહેલું છે તેનું ભાન કરાવવું છે. પર્યાયમાં જ જેણે રમત માંડી છે એને સમજાવવું છે કે ભાઈ, પર્યાયમાંથી તું હવે ખસ અને તારા ત્રિકાળી દ્રવ્ય તરફ દ્રષ્ટિ કર. પર્યાયથી અધિક આત્મદ્રવ્ય ત્રિકાળ સ્વરૂપે નિત્ય રહેલું છે, અને નિત્ય રહેલું છે એટલું જ નહીં પણ એ નિત્ય અનુભવ ગોચર છે. એટલે પર્યાય બુદ્ધિ છોડાવીને દ્રવ્ય દ્રષ્ટિ કરાવવી છે એ વાત અહીંયા તો છે. એટલે પેલી વાત કે દ્રવ્ય તો ભોગવતું નથી, એ વાત તો બરાબર જ છે. દ્રવ્ય કાંઈ ભોગવતું નથી, પણ ભોગવવાના કાળે જે પર્યાય છે એ પર્યાયની અંદર જે અન્વય રૂપે પડેલું દ્રવ્ય છે એ દ્રવ્ય જુદું નથી, એટલું અહીંયા સ્પષ્ટ કરવું છે. એ દ્રવ્ય તેનું તે જ દ્રવ્ય છે કે જે કરવાના કાળે જે પર્યાય હતી એમાં અન્વય રૂપે હતું. આવી વાત છે. કેટલું સરસ રીતે ગુરુદેવે સમજાવ્યું, પર્યાયની સાથે દ્રવ્યનો સંબંધ બહુ સ્પષ્ટ કરી દીધો છે. અને આ દ્વારા પર્યાયનું લક્ષ છોડાવી અને દ્રષ્ટિને દ્રવ્ય તરફ કરાવી છે. હજી પણ એનું અહીંયા વધારે સ્પષ્ટીકરણ કરતા છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે અહીં પર્યાય બુદ્ધિવાળા ક્ષણિકવાદી જીવોને જાગૃત કરીને કહે છે, ભાઈ તું તો અંદર ત્રિકાળી તત્વ છો ને, ત્રિકાળી તત્વ એટલે ત્રણેય કાળે રહેતું તત્વ છો ને, જેનો આશ્રય કરવો છે એવો નિત્ય ચૈતન્ય પરમેશ્વર તું છો ને. આશ્રય કરનારી તો પર્યાય છે, પણ તેનું આશ્રય સ્થાન એવો આત્મા ચૈતન્ય ચમત્કાર પ્રભુ ત્રિકાળી નિત્ય છે. જેનો આશ્રય કરવો છે એ ત્રિકાળ છે, ત્રણેય કાળે છે, નિત્ય છે. તે એકના આશ્રયે જ સંકિત આદિ ધર્મ થાય છે, એનો આશ્રય કરતા નિર્મળ પરિણામ થાય છે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય છે. અને એના જ આશ્રયે નિર્મળ પરિણામ થતા થતા એમાં જ સ્થિરતા કરતા કેવળ જ્ઞાનના પરિણામ થાય છે. આશ્રયભૂત નિત્ય દ્રવ્ય અને આશ્રય કરનારી પર્યાય, એક તો જેનો આશ્રય કરવો છે, જેનો આશ્રય કરી શકાય છે એવું ત્રણેય કાળ રહેતું નિત્ય દ્રવ્ય, અને એનો આશ્રય કરનારી પર્યાય, એમ બંને મળીને વસ્તુ પૂર્ણ છે. અને આવું વસ્તુનું અનેકાંત સ્વરૂપ છે. આગળ 295 માં પાના ઉપર કહે છે, અહીં કહે છે, વસ્તુ આવી અનેકાંતમય હોવા છતાં, વસ્તુનું સ્વરૂપ તો આવું અનેકાંતમય છે, એવું જ છે, કોઈ ન માને તેથી શું? કોઈના માનવા કે ન માનવા સાથે કઈ સત્યને સંબંધ નથી. ઘણા લોકો માને એટલે એ વાત સાચી થઈ જાય એમ પણ નથી. એટલે અહીંયા કહે છે કે વસ્તુ આવી અનેકાંતમય હોવા છતાં કેટલાક લોકો એને જુદી રીતે માને છે, તો એ એમનો દોષ છે અને એને લીધે એ એમને ભવના ભ્રમણ કરવા પડશે. તેથી કાંઈ વસ્તુનું સ્વરૂપ બદલાઈ જવાનું છે એમ નથી. અજ્ઞાનીઓની સંખ્યા ઘણી મોટી છે, જ્ઞાનીઓની સંખ્યા અતિ અલ્પ છે. તો અજ્ઞાનીઓ બધા માને એટલે કે અસત્ય છે તે સત્યમાં કંઈ ફેરવાઈ જતું નથી. જેને એવા સત્યનો સ્વીકાર થાય છે તે જ્ઞાની થાય છે અને એ ભવના ભ્રમણથી રહિત થાય છે. બધા માને છે, બીજાઓ માને છે, બધા ધર્મમાં આમ કહ્યું છે એવી દલીલ અહીંયા ઉભી રહેતી નથી. સત્ય શું છે, સત્ય શું છે એનો વિચાર કરવાનો છે. એટલે આવું અનેકાંતમય સ્વરૂપ છે માટે જીનવાણીમાં આવ્યું છે. કઈ જીનવાણીમાં અનેકાંત સ્વરૂપ કહેવું છે એમ નથી, પણ વસ્તુનું સ્વરૂપ અનેકાંત સ્વરૂપ છે એટલે સ્યાદ વાતથી જીનવાણીમાં બધું એમ જ આવ્યું છે. અનેકાંતમય સ્વરૂપ તો છે 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 ને છે. વસ્તુ આવી અનેકાંતમય હોવા છતાં શુદ્ધ નયને સમજ્યા વિના વસ્તુને જો ત્રિકાળી માનશું તો તેને કાળની ઉપાધિ આવી જશે એમ વિચારી એકાંતે એક સમયની પર્યાયને જ આત્મા માનીને જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને જે ભોગવે છે તે જ કરતો નથી, અન્ય કરે છે, એમ જેવો માને છે તેઓ મિથ્યા દ્રષ્ટિ છે, તેઓ અરહંતના મતના નથી. ગુરુદેવ કરુણા કરીને કહે છે, ભાઈ શુદ્ધ નયના લોભથી વસ્તુના એક અંશને જ આખી વસ્તુ માને છે તેઓ મિથ્યા દ્રષ્ટિ જ છે, પછી બહારમાં ભલે તે જૈનો જેવા દેખાતા હોય. કોઈ પણ સંપ્રદાયમાં હોય અને જો પર્યાયને જ માનતા હોય અને દ્રવ્યને માનતા ન હોય, કોઈ પણ ધર્મની માન્યતા સહિત હોય અને માત્ર પર્યાયને જ માનતા હોય અને દ્રવ્યને માનતા ન હોય, તો એ મિથ્યા દ્રષ્ટિ છે. ગુરુદેવ કહે છે, કરે ભગવાન, અનંત કાળમાં અનંતવાર તું જૈનનો નગ્ન દિગંબર સાધુ થયો, હજારો રાણીઓ છોડીને બ્રહ્મચર્યનું પાલન કર્યું, 6-6 માસના આકરા ઉપવાસ આદિ તપ પણ કર્યા, આ બધું કર્યું, પણ અંદર આનંદનો નાથ, નિત્ય આનંદ સ્વરૂપ પ્રભુ આત્મા બિરાજે છે એનું લક્ષ કર્યું નહીં, એની દ્રષ્ટિ કરી નહીં. વર્તમાન વર્તમાન વર્તતી પર્યાયની પાછળ એક પછી એક જે પર્યાય થાય છે એ પર્યાયની પાછળ અંદર ચિદાનંદ સ્વભાવી ભરેલો ભગવાન આખો પડ્યો છે એને એ ભૂલી ગયો. આ એક પછી એક વર્તમાન પર્યાયોની પાછળ દોડ મૂકતા એનું જ લક્ષ કરતા અંદર ચિદાનંદ સ્વરૂપથી ભરેલો ભગવાન આત્મા આખો પડ્યો છે એને એ ભૂલી ગયો. પર્યાયની રમતમાં મૂર્છાઈને એણે ભગવાન આત્માને જોયો નહીં. પર્યાયમાં દયા દાન વ્રત આદિના જે ભાવ થાય તે ક્ષણિક વિકારના પરિણામ છે, એ એનો સ્વભાવ નથી. એનો સ્વભાવ તો નિર્મળ પરિણામ રૂપ છે. એટલે આ જે ભાવ થયા, શુભ ભાવ થયા, એ વિકાર છે, એ સ્વભાવ નથી. એટલે કહે છે કે પર્યાયમાં દયા દાન વ્રત આદિના જે ભાવ થયા એ જીવને થયા છે, એ ક્ષણિક વિકારના પરિણામ છે, અને એવા ક્ષણિક વિકારના પરિણામને ધર્મ માનનારા પણ પર્યાય દ્રષ્ટિ જ છે, કેમ કે તેમને અંદર ત્રિકાળી નિત્ય ચૈતન્ય દ્રવ્યનો સ્વીકાર થયો નથી. આત્મા આનંદનો નાથ, અંદર ચૈતન્ય ચમત્કાર પ્રભુ, અનુભવ ગોચર, અનુભવમાં આવે તેવો નિત્ય એક જ્ઞાયકપણે રહેલો છે. સમયસારની 6ઠી ગાથામાં એક શુદ્ધ જ્ઞાયક ભાવ કયો છે ને, આવા નિજ નિત્ય દ્રવ્યની દ્રષ્ટિ કર્યા વિના પર્યાયમાં રમત માંડીને તેમાં એટલે શુભરાગમાં એ સંતુષ્ટ થયો છે, શુભભાવમાં એ સંતોષ પામી ગયો છે કે અમે ધર્મ માર્ગમાં છીએ. તો તેને કહે છે કે ભાઈ, તું શુભભાવમાં ધર્મ માને છે, જેને કારણે બંધ થાય છે એમાં તું મુક્ત થવાનું માને છે, તો એ તો મિથ્યાત્વ છે. નિજ ચૈતન્ય ચમત્કાર વસ્તુનું ભાન કર્યા વિના જીવ મિથ્યા દ્રષ્ટિ જ છે. સ્વરૂપનું લક્ષ્ય કરીને એનો અનુભવ કર્યા વિના જીવ મિથ્યા દ્રષ્ટિ જ રહે છે. આગળ પણ કહે છે, અરંતના મતની બહાર છે એ બધા જે મિથ્યા દ્રષ્ટિ છે, જે માને છે કે જે કરે છે તે જ ભોગવતો નથી, અન્ય ભોગવે છે, અને અન્ય જે ભોગવે છે તે કરતો નથી, અન્ય કરે છે એમ માત્ર પર્યાયને જ માને છે અને દ્રવ્યને નથી માનતા, એ બધા અરહંતના મતની બહાર છે. કેમ કે પર્યાયોનું ક્ષણિકપણું હોવા છતાં દ્રવ્યરૂપ ચૈતન્ય ચમત્કાર એ તો નિત્ય છે અને નિત્ય અનુભવમાં આવેલો અનુભવ ગોચર છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પ્રત્યભી જ્ઞાનથી જણાય છે કે બાળક અવસ્થામાં જે હું હતો તે જ હું તરુણ અવસ્થામાં હતો અને તે જ હું વૃદ્ધ અવસ્થામાં છું. આ રીતે જે કથનચિત નિત્યરૂપે અનુભવ ગોચર છે, સ્વસંવેદનમાં આવે છે અને જેને જીનવાણી પણ એવો જ ગાય છે, તેને જે ન માને તે મિથ્યા દ્રષ્ટિ છે એમ જાણવું. 296માં પાના ઉપર આ વાતને ગુરુદેવ સમજાવતા કહે છે કે આત્મા કથનચિત એટલે દ્રવ્ય સ્વભાવે નિત્ય અનુભવ ગોચર છે. એક અપેક્ષા, દ્રવ્યની અપેક્ષાએ લીધી, આત્મા કોઈ અપેક્ષાએ એટલે દ્રવ્ય અપેક્ષાએ નિત્ય અનુભવ ગોચર છે, દ્રવ્ય સ્વભાવે નિત્ય અનુભવ ગોચર છે. તો પછી પર્યાયનું શું? પર્યાય છે, પર્યાય તો છે ને, હા પર્યાય છે, અને વર્તમાન વર્તી જે પર્યાય એ દ્રવ્યની દ્રષ્ટિ કરીને પ્રગટ થાય છે, તેમાં આ વર્તમાન પર્યાય એ પર્યાય છે નથી એમ નથી, પણ એ પર્યાય જો દ્રવ્યની દ્રષ્ટિ કરે અને પ્રગટ થાય, એટલે દ્રવ્યનું લક્ષ્ય કરીને વર્તમાન પર્યાય પ્રગટ થાય, તેમાં એ પર્યાયમાં આ હું નિત્ય ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છું એમ જણાય છે. દ્રવ્ય સ્વભાવે આત્મા નિત્ય અનુભવ ગોચર છે, અને પર્યાય તો આ પર્યાય પણ છે, અને વર્તમાન વર્તી પર્યાયને આપણે માનીએ છીએ એક સમયનું સત છે, પણ એ પર્યાય જો દ્રવ્યની દ્રષ્ટિ કરે અને પ્રગટ થાય તો એ પર્યાયમાં એને ભગવાન આત્મા જણાય છે, ભગવાન આત્મા એને અનુભવમાં આવે છે કે આ હું નિત્ય ચિદાનંદ સ્વરૂપ ધ્રુવ છું એમ એ વર્તમાન જ્ઞાનની પર્યાય એને જાણે છે, અનુભવે છે. ત્રિકાળી ધ્રુવ નિત્ય દ્રવ્ય જે છે તે જ સમ્યક દર્શનનો વિષય છે. સમ્યક દર્શનનો વિષય કોઈ પર્યાય નથી, પણ જે ત્રિકાળ કાયમ રહેતું ધ્રુવ નિત્ય એ દ્રવ્ય, શુદ્ધ દ્રવ્ય એ જ સમ્યક દર્શનનો વિષય છે, એટલે કે એનું લક્ષ્ય કરતા સમ્યક દર્શન થાય છે. સમ્યક દર્શનનો વિષય ભૂતાર્થ સત્યાર્થ ત્રિકાળી નિત્ય ચૈતન્ય ચમત્કાર છે. હવે તેને ના જુએ, તેને ન પરખે અને કહે છે કે આત્મા નાશ પામે, એને જાણે નહીં અને આત્મા ક્ષણિક છે અને આત્મા નાશ પામે, બીજી ક્ષણે બીજો ઉત્પન્ન થાય, આવું જે કહે છે એ મિથ્યા દ્રષ્ટિ છે. બૌદ્ધ મતમાં એવું મિથ્યાત્વ કહ્યું છે. આવા ચૈતન્ય ચમત્કાર ભગવાન આત્માને ન જુએ તેને પારખે નહીં, અને બૌદ્ધ મતીની જેમ એ જે માન્યતા માને એ બધા જ મિથ્યા દ્રષ્ટિ છે. વસ્તુ આત્મા તો પ્રત્યક્ષ સ્વસંવેદનમાં જણાય એવી ચીજ છે, સ્વસંવેદન છે તે પર્યાય છે, અનુભવ થાય છે એ પણ પર્યાય છે, અનુભવવાળી સ્વને અનુભવવાળી પણ એ પર્યાય છે, પણ એ પર્યાય ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરતા થાય છે. ત્રિકાળી ધ્રુવ નિત્ય આનંદ સ્વરૂપને નજરમાં લે છે ત્યારે એવા નિર્મળ પરિણામ થાય છે, ત્યારે એ પર્યાયમાં આ હું નિત્ય આનંદ રૂપ ભગવાન આત્મા પરમેશ્વર સ્વરૂપ છું એમ ભાન થાય છે. અને એમ ભાન થઈને નિરાકુર આનંદનું વેદન થાય છે. આવી સૂક્ષ્મ વાત છે. આગળ ત્રીજા પેરેગ્રાફમાં ત્રીજી રીતિમાં કહે છે કે માટે અંદર ત્રિકાળ નિત્ય આનંદનો ઢગલો પડ્યો છે તેની ઉપર નજર નાખ, તેનો વિશ્વાસ કર, તેનો જ સત્કાર કર. જીનવાણીમાં પણ આ જ કહ્યું છે. જીનવાણી પણ એમ જ ગાય છે કે આત્મા સ્વસંવેદનમાં જણાય એવો નિત્ય આનંદ જ્ઞાન અનંત પ્રભુ છે. પર્યાયના પ્રેમમાં પડીને આવા મહિમાવંત નિત્ય શુદ્ધ જ્ઞાન આનંદ સ્વરૂપને જે માનતો નથી તે મિથ્યા દ્રષ્ટિ છે એમ જાણવું. કોઈ અન્ય મતને કોઈ પણ રીતે તિરસ્કાર્યા વિના જીનેશ્વર ભગવાનની વાણીમાં અનેકાંત દ્વારા જે વાત કરવામાં આવી છે એને વિચારીએ તો આપણને સમજાય છે કે બીજા બધાની વાત અધૂરી છે. અને એવી અધૂરી વાતને નાના બાળકની જેમ હઠ કરી અને લઈને બેઠા છે. નાનું બાળક હોય ને એ એક જ પ્રકારની હઠ કરે, ના મારે તો આમ જ જોઈએ, મારે તો આમ જ જોઈએ. આપણે ગમે તેટલું સમજાવીએ તો પણ એ હઠ બાળ હઠમાં એ સમજે નહીં કે અત્યારે પરિસ્થિતિ કેવી છે. એ ગમે ત્યારે ગમે તેવી ડિમાન્ડ કરે ત્યારે ઘણીવાર આપણને એમ લાગે કે આ બાળકની હઠ છે અને સમજાવવું ઘણીવાર અઘરું પડે. એવી રીતે આ જૈન દર્શન સિવાયના અન્ય મતવાદીઓ છે ને એ પણ વસ્તુના સ્વરૂપને એકાંતે લઈ અને હઠ કરીને રહ્યા છે કે આ જ સાચું છે. એ વિચારવા પણ તૈયાર નથી કે બીજી કોઈ અપેક્ષા છે, એટલે ભૂલ થાય છે. વેદાંત માત્ર દ્રવ્યને સ્વીકારે છે, પર્યાયને સ્વીકારતું નથી. આ બૌદ્ધ છે તે માત્ર પર્યાયને સ્વીકારે છે અને દ્રવ્યને સ્વીકારતા નથી. સાંખ્ય મતની અંદર પણ એવું જ છે. જે બધું કરે છે એ પ્રકૃતિ કરે છે એટલે કર્મ કરે છે અને પુરુષ કરતો નથી એટલે આત્મા તો કાંઈ કરતો જ નથી એવું એકાંતે માને છે, એ પણ ખોટા છે. એટલે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ જો સ્વીકારવામાં ના આવે તો ઘણી ભૂલો થવાનો સંભવ રહે છે અને પછી નિત્યાત્વને કારણે આનંદ ભવ થાય છે. હવે આપણે આ ગાથાઓની ટીકા ઉપરના પ્રવચનની શરૂઆતમાં ગુરુદેવે જે વાત કરી હતી એ વાત આપણે લીધી નથી. આપણે એમ રાખ્યું હતું કે જ્યારે આ ગાથાઓની મૂળ વાત પૂરી થશે પછી આપણે લઈશું. ત્યાં ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત કાઢી હતી તો આપણે અત્યારે એ પણ લઈએ. સૌથી પહેલી જયારે શરૂઆત કરી ત્યારે ગુરુદેવે એ વાત લીધી છે. ગાથા 345-348 ટીકા ઉપરનું પ્રવચન, ટીકા ઉપરનું પ્રવચન પાના નંબર 288. ત્યાં શરૂઆતમાં ગુરુદેવે એક વાત લીધી છે. પાના નંબર 288 ગાથા 345-348 ટીકા ઉપરનું પ્રવચન, એમાં ગુરુદેવ સમજાવતા કહે છે કે જીવ પ્રતિ સમયે સંભવતા, પ્રત્યેક સમયે સંભવતા, ભાષા દેખો, એમ કે પ્રતિ સમયે જે પર્યાય નિશ્ચિત સંભવિત છે તે સંભવે છે, થાય છે એમ કે પ્રતિ સમયે સંભવતા. એટલે પ્રતિ સમયે નિશ્ચિત છે તો જ એમ કહેવામાં આવે ને. વિશેષણ જે મૂક્યું કે પ્રતિ સમયે સંભવતા અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા ક્ષણિક હોવાથી એમ આખી વાત કરી, તેમાં આવું વિશેષણ શા માટે મૂક્યું? પ્રતિ સમયે સંભવતા અગુરુ લઘુ ગુણના પરિણામ દ્વારા આવું વિશેષણ મૂક્યું છે ને, તો એ પ્રતિ સમયે સંભવતા એટલે પ્રત્યેક સમયે સંભવે છે એટલે પ્રત્યેક સમયે નિશ્ચિત છે. પ્રતિ સમયે જે પર્યાય નિશ્ચિત સંભવિત છે તે સંભવે છે એમ કહે છે. અને એમાં આગળ કહે છે કે સમજાણું કઈ શું કહેવું છે, પ્રતિ સમયે સંભવતા કરીને શું કહેવું છે એ સમજાય છે. ગુરુદેવ એ વાત સમજાવે છે, કહે છે કે આ વિકારી ભાવ કર્મને લઈને થાય છે અથવા કર્મ વિકારને કરે છે અને કર્મ ખસી જાય તો ધર્મ થાય એમ જે માને છે તે પર્યાય સત છે અને તે પોતાથી થાય છે એમ માનતો નથી. તેને પર્યાય અને દ્રવ્યની સ્વતંત્રતાની ખબર નથી. શું સમજાયું છે? કે વિકારી ભાવ જે થાય છે એ કર્મને લઈને થાય છે અથવા કર્મ વિકારને કરે છે, અને કર્મ ખસી જાય તો પછી એવા વિકાર થાય નહીં એટલે ધર્મ થાય. આ માન્યતા કોની છે? સાંખ્ય મતની માન્યતા છે. બરાબર છે? એટલે એ જે વિકારી ભાવ થાય છે એ પોતાથી થતો નથી, કર્મથી થાય છે. એટલે કર્મ ખસી જાય તો ધર્મ થાય. આવી માન્યતા વર્તમાનમાં પોતાની જાતને જૈન કહેવડાવનારા સુષ્ટ જ્ઞાનીઓની પણ છે. ઘણા લોકોની આવી માન્યતા છે. કેટલાય પંડિતો પણ એમ માને છે કે કર્મને લઈને વિકાર થાય છે. જે થાય છે બધું કર્મને કારણે થાય છે, અને કર્મ જો જાય તો ધર્મ થાય. કર્મ જાય તો ધર્મ થાય. કર્મનો ઉદય અત્યારે એવો છે કે ધર્મ થઈ શકે જ નહીં. આવી માન્યતા છે. અને કર્મ ખસી જાય તો ધર્મ થાય. પર્યાય સત છે અને આ વિકાર પોતાથી થતો નથી એમ માને છે. તો આવું માનવા વાળા એ સાંખ્યમતવાદ જે છે એના જેવા જ છે. સાંખ્યમતમાં આવી માન્યતા છે એવા સાંખ્યમતવાદ વાળા જ છે, ભલે પોતાની જાતને જૈન કહેવડાવતા હોય. તો ગુરુદેવ એને એમ કહે છે કે તેને પર્યાય અને દ્રવ્યની સ્વતંત્રતાની ખબર નથી. વાસ્તવમાં દરેક સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે. પર્યાયની સ્વતંત્રતા અને દ્રવ્યની સ્વતંત્રતા શું છે એને એ સમજ્યા નથી, એટલે આ બધી વાતો આ રીતે કરે છે. ખરેખર તો એમ છે કે પર્યાય પણ સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે. પર્યાયના ઉત્પાદનો વિચાર કરીએ છીએ તો એ પર્યાય સ્વતંત્ર રીતે ઉત્પન્ન થાય છે, ભલે એક સમયની છે. બીજા સમયે એ પર્યાયનો નાશ થાય છે અને તે જ વખતે બીજી પર્યાય પણ ઉત્પન્ન થાય છે. એક જ સમયમાં પહેલાની પર્યાયનો નાશ છે અને નવી પર્યાયનો ઉત્પાદ છે. નવી પર્યાય ઉત્પન્ન થાય છે અને એ ઉત્પન્ન થાય છે તો એ સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એ પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થાય છે. એને કોઈ કર્મ ઉત્પન્ન કરે છે, કર્મ ઉત્પન્ન કરાવે છે એમ નથી. કોઈ પ્રકૃતિ એવી પર્યાયને ઉત્પન્ન કરે છે એમ નથી. એટલે જે એમ માને છે કે આ બધી વિકારી પર્યાય થાય છે, વિકારી ભાવ થાય છે, કર્મને કારણે થાય છે, તો એ દ્રવ્ય કે પર્યાય બેમાંથી એકની પણ સ્વતંત્રતાને સમજ્યા નથી. એ કાંઈ ધર્મને સમજ્યા જ નથી. એમને પર્યાય અને દ્રવ્યની સ્વતંત્રતાની ખબર નથી. વાસ્તવમાં દરેક સમયે જે પર્યાય થવાની હોય તે જ થાય છે. વસ્તુ ત્રિકાળ નિત્ય છે અને તેની પ્રતિ સમય થનારી પર્યાય જે થવાની હોય તે થાય છે. પરને લઈને કે કર્મને લઈને કોઈ પર્યાય થતી નથી, બદલતી નથી. આવું વસ્તુનું સ્વરૂપ છે. કોઈ કર્મને લઈને પર્યાય બદલાય છે, કોઈ કર્મની અસર નીચે પર્યાય બદલાય છે એમ પણ નથી. કોઈ કર્મના ઉદયથી પ્રભાવિત થઈને પર્યાય બદલાય છે એમ પણ નથી. પર્યાય સ્વતંત્ર રીતે થાય છે. પર્યાય સ્વતંત્ર છે. જે થવાની હોય તે જ થાય છે અને જે જ્યારે થવાની હોય ત્યારે જ તે થાય છે. પ્રતિ સમયે થનારી પર્યાય, દરેક સમયે સમયે થતી પર્યાય જે થવાની હોય તે થાય છે. પરને લઈને કે કર્મને લઈને તે થતી નથી, બદલતી નથી. આવી વસ્તુ સ્થિતિ છે. આગળ કહે છે કે જેમ મોતીનો હાર હોય છે, તેમાં હાર છે તે દ્રવ્ય અને દોરો તે ગુણ, અને જે મોતી છે તે પર્યાયના સ્થાને છે. તેમાં હાર અને દોરો તો કાયમી ચીજ છે. હાર છે એમાં દોરો પણ કાયમી છે, અને મોતીના દાણા એ ક્રમમાં છે. દરેક ક્રમસર છે, પોતપોતાના નિશ્ચિત સ્થાનમાં રહેલા ક્રમસર છે. પહેલું મોતી, પછી બીજું, પછી ત્રીજું, એમ પ્રત્યેક મોતી નિયત સ્થાનમાં રહેલું ક્રમબદ્ધ છે. તેમ આત્મા ત્રિકાળી નિત્ય દ્રવ્ય છે, ત્રણેય કાળે રહેતું નિત્ય દ્રવ્ય છે, અને તેના જ્ઞાન આદિ ગુણ એટલે કે શક્તિઓ એ પણ ત્રિકાળ નિત્ય છે, અને તેમાં જે પર્યાયો થાય છે તે પ્રત્યેક સમયે સમયે નિયત ક્રમમાં જે થવાની હોય તે જ પર્યાય થાય છે. આડીઓળી થતી નથી, આગી પાછી થતી નથી, કોઈ પર્યાય આગળ પાછળ થતી નથી. સૂક્ષ્મ વાત છે પ્રભુ. દ્રવ્યમાં જે પર્યાય જે કાળે થવાની હોય તે કાળે તે ત્યાં જ થાય છે, તે કાળે જ થાય છે. જે પર્યાય જ્યાં જે ક્ષેત્ર કાળ અને ભાવથી જે પર્યાય જ્યાં થવાની હોય ત્યાં તે જ થાય છે, અને તે જ દ્રવ્યની પર્યાય થાય છે. બીજા દ્રવ્યની પર્યાય આ દ્રવ્યને વિશે થાય એમ પણ નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ બધાથી જોઈએ તો જે પર્યાય થવાની છે તે જ થાય છે. એટલે અહીંયા પ્રતિ સમયે સંભવતા એમ જે ટીકામાં લીધું છે, પ્રતિ સમયે સંભવતા એમ ટીકામાં છે ને, એ સંભવતા શબ્દનો આ આશય છે કે પ્રતિ સમયે જે પર્યાય થવાની હોય તે જ ક્રમબદ્ધ થાય, તેમાં કોઈ અન્ય ફેરફાર કરી શકે નહીં. આ પ્રમાણે આત્મા પરનો અકર્તા અર્થાંત કેવળ જ્ઞાતા દ્રષ્ટા જ છે એમ સિદ્ધ થાય છે. ક્રમબદ્ધ પર્યાયની વાત અહીંયા તો ગુરુદેવે માત્ર બે શબ્દમાંથી સમજાવી દીધી. પ્રતિ સમયે સંભવતા એમાંથી આખી વાત એમણે કઈ રીતે લીધી. ભગવાનના જ્ઞાનમાં ત્રણ લોક ત્રણ કાળ જણાયા છે. પ્રત્યેક દ્રવ્યની અનાદિ અનંત ત્રણ કાળની ધારાવાહી પ્રગટ થનારી પર્યાયો એક પછી એક પર્યાય થાય છે ને, આ ક્રમમાં થાય છે ને, એવો જ આખો પર્યાયનો પ્રવાહ છે. દ્રવ્ય અવિનાશી છે, અનાદિથી છે, અનંતકાળ સુધી રહેવાનું છે, તો એની પર્યાય પણ અનંત છે અને એ બધી પર્યાયનો આખો પ્રવાહ છે. અને એ પ્રવાહની કોઈ પણ એક સમયની પર્યાય છે એ પછી બીજા સમયની પર્યાય છે, તો એ બે પર્યાયની વચ્ચે કોઈ અવકાશ નથી, એવો આખો પ્રવાહ છે. દ્રવ્યની અનાદિ અનંત ત્રણ કાળની ધારાવાહી પ્રગટ થનારી પર્યાયો એ ભગવાનના કેવળ જ્ઞાનમાં જણાય છે. આમનામ કોઈ વાત નથી, ભગવાનના જ્ઞાનમાં એ જણાય છે. એનો અર્થ શું કે આ શરીર મન વાણી ઇન્દ્રિયો ઇત્યાદિ સમસ્ત પરદ્રવ્યની પર્યાયોનો કરતા આત્મા નથી. કેમ કે પર્યાયો તો બધી જણાય છે, તો પછી આત્મા એને ક્યાંથી કરે? એ તો નિશ્ચિત છે. શરીરની પર્યાયો ભૂતગળ છે, એની પર્યાયો પણ નક્કી જ છે. બધી પર્યાયો નિશ્ચિત છે છે છે, તો એને કરવાવાળો આત્મા ક્યાંથી થાય? એમાં એ ફેરફાર કરે કેવી રીતે? જે નક્કી છે, નિશ્ચિત છે, ક્રમબદ્ધ છે, એમાં આત્મા કાંઈ ફેરફાર કરવાવાળો છે જ નહીં. અને એમ જ્યારે માને છે તો એને અકર્તા ભાવ આવે છે, અને એમ અકર્તા ભાવ આવતા એની દ્રષ્ટિ આત્મા તરફ જાય છે. એટલે ગુરુદેવ કહે છે કે પહેલા તો આવો નિર્ણય કરવો જોઈએ, પ્રથમ તો આવી સાચી શ્રદ્ધા કરી અને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવાની છે. સાચી શ્રદ્ધા સહિત દ્રવ્ય દ્રષ્ટિ પ્રગટ કરે ત્યારે નિર્મળ પરિણામ થાય, સમ્યક દર્શન સમ્યક જ્ઞાનના પરિણામ થાય. તિકાળી દ્રવ્યની દ્રષ્ટિ થયા વિના પર્યાયનું સાચું જ્ઞાન થતું નથી. જો બીજી વાત પણ સાથે લીધી કે પહેલા જે નિર્ણય કરે છે એ તો વિકલ્પ સહિત છે, પણ એવો દ્રઢ નિર્ણય તો એને કરવો જ રહ્યો ને. પર્યાયનું એવું સ્વરૂપ છે એના વિશે એને બરાબર જેમ છે તેમ સમજવું તો પડશે, ભલે વિકલ્પ સાથે. પછી જ્યારે એને અનુભવ થશે ત્યારે પર્યાયનું સાચું સ્વરૂપ સમજાશે. એટલે ત્રિકાળીની દ્રષ્ટિ થશે અને નિર્મળ પરિણામ થશે ત્યારે પર્યાયનું સાચું સ્વરૂપ એને સમજાશે. દ્રવ્ય દ્રષ્ટિ થયા વિના એ ક્રમબદ્ધ પર્યાયનો સાચો નિર્ણય થતો નથી. પણ દ્રવ્ય દ્રષ્ટિ કરવા માટે જે વિકલ્પ સહિત એને ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કર્યો અને વિકલ્પ સહિત એને અકર્તા ભાવ આવ્યો, એટલે હવે એ બીજે બધેથી રંજિત થતો નથી અને પોતે સ્વ તરફ વળે છે. આ પુરુષાર્થનો ક્રમ છે. અને આમ જ્યારે સ્વ તરફ વળે છે અને પછી એ ધ્રુવનું લક્ષ કરે છે, ત્યાં દ્રષ્ટિ કરે છે, ત્યારે જે પરિણામ થાય છે એમાં બધું સ્પષ્ટ થઈ જાય છે, અનુભવ સહિત સ્પષ્ટ થઈ જાય છે. પોતાનું સ્વરૂપ એમાં અનુભવમાં એને આવે છે, એટલે પછી કોઈ વિરોધાભાસ પણ રહેતા નથી, કોઈ શંકા પણ રહેતી નથી. પર્યાય ક્રમબદ્ધ છે એવો પાક્કો સાચો નિર્ણય એને સમ્યક નિર્ણય પછી થઈ જાય છે. દ્રવ્ય દ્રષ્ટિ અને સમ્યક દર્શન એ તો ધર્મની પહેલી સીડી છે. ચારિત્રની વાત તો પછી, પણ પહેલા તો સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. અને સમ્યક દર્શન પ્રગટ કરવામાં પુરુષાર્થનો આવો જ ક્રમ છે કે પર્યાય છે તે એક સમયનું સત છે, પર્યાયને જેમ છે તેમ સમજવી, એના ઉત્પાદ વ્યયને સમજવા, સાથે રહેલું દ્રવ્ય જે ત્રિકાળ ધ્રુવ છે એને પણ સમજવું, અને પછી ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કરીને અકર્તા ભાવ લાવીને દ્રવ્ય તરફ દ્રષ્ટિ કરવી, અને એમ દ્રષ્ટિ થતાં એને સમ્યક દર્શન થાય છે. તો આ રીતે વાત છે. અને પછીથી ગુરુદેવે આ ગાથાનો વિસ્તાર કર્યો છે. એટલે માત્ર બે શબ્દમાંથી ગુરુદેવે ક્રમબદ્ધ પર્યાયની વાત કાઢી અને પુરુષાર્થનો માર્ગ બતાવ્યો. તો આ રીતે આપણે આ ગાથાઓનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. ગાથા 345-348 સુધીની ગાથાઓનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આવતી વખતે કળશ 208 લઈશું. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખ.